તારીખ 12/5/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 13 અને 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 8 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
સત્પુરુષોની શિક્ષા એ છે કે સર્વોદય પ્રસંગોમાં મંદ કરે એટલે મંદ રસે કરીને પ્રવર્તવું. કોઈ પણ ઉદય પ્રસંગમાં તીવ્ર રસે કરીને ન પ્રવર્તવું તે જ્ઞાનીઓના માર્ગમાં પ્રવેશવાની વાત છે. શ્રીમદજીનું એવું વચન છે. એનો અર્થ એ છે કે રાગ રસને દર્શન મોહ સાથે સીધો સંબંધ છે, અથવા રાગ રસ એ પરિણામની મલિનતા છે. જેટલો રસ તીવ્ર એટલી મલિનતા વધારે. રસ મંદ હોય તો એને વિશુદ્ધિ કહેવામાં આવે છે. ચિઠ્ઠી ચાલી છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં, એમાં એ વાત લીધી છે. સમ્યક દર્શન પહેલા તો વિશુદ્ધિ માની કે નહીં, માની તો તને સાબાશ છે. ત્યાંથી વાત કરી છે નિગોદથી માંડીને. નિગોદમાં જ્યાં મોહનો રસ ઘટ્યો એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય થયો, અહીંયા પણ મોહનો રસ ઘટે તો એના સ્વભાવને અનુકૂળ છે. સિદ્ધિ વાત એ છે કે જેટલો મોહ રસ ઘટે દર્શન મોહ અને ચારિત્ર મોહ બંનેમાં મોહ સામાન્ય છે. રસ તો બંનેને સંબંધ કરતા વિષય છે. મોહનો રસ એ ચારિત્ર મોહનો સ્પર્શે છે અને દર્શન મોહને પણ સ્પર્શે છે. બરોબર, કેમ કે મોહ સામાન્ય છે. એટલે જેટલો મોહ રસ ઘટે એટલું વિશુદ્ધિમાં આવ થાય છે. અનાદિ પરિભ્રમણ કરતા જીવને સમ્યક શુદ્ધિ પ્રગટવા પહેલા ભૂમિકાની વિશુદ્ધિ અનિવાર્ય છે, હોવી જ જોઈએ. જો ન થાય અને એમને એમ કોઈની શુદ્ધિ પ્રગટ થાય એવો ક્રમ નથી. પરિણામના વિજ્ઞાનમાં એ ક્રમ નથી. એટલે એ વિષય છે સર્વોદય પ્રસંગોમાં મંદ રસે કરીને પ્રવર્તવું, રાગથી વિરક્ત થવું, રાગમાં રસ ન લેવો. એ વિરક્ત છે એ રસની અપેક્ષાથી માન છે. રાગમાં વિરક્ત રાગથી વિરક્ત થવું જે મોક્ષની ભૂમિકામાં જેને વૈરાગ્ય કહેવામાં આવે છે એ બાહ્યત્યાગનો અનુલક્ષીને ઉપદેશ નથી. બાહ્યત્યાગ તો છઠ્ઠે પાંચમા ગુણ સ્થાનથી શરૂ થાય, પાંચમા મધ્યમથી અને છઠ્ઠા ગુણ સ્થાન સાતમા ગુણ સ્થાને યથાર્થ રૂપે બાહ્યત્યાગ હોય છે. એ પહેલા સમ્યક દર્શનમાં બાહ્યત્યાગ નથી અને મુમુક્ષુ તો એ સમ્યક દર્શન પહેલાનો ભૂમિકાનો વિષય છે. ત્યાં જે વૈરાગ્યનો વિષય લીધો છે એ વૈરાગ્ય છે એ રાગ રસથી વિરક્તપણું, એને ત્યાં વૈરાગ્ય છે. જેને રાગમાં રસ ઘટે છે, મોહ રસ ઘટે છે, એ અંતર વૈરાગ છે. બાહ્યત્યાગનો પ્રકાર ત્યાં લાગુ પડતો નથી.
વૈરાગ શક્તિ સમ્યક દ્રષ્ટિએ જ્ઞાન વૈરાગ શક્તિ
કેમ તો બસ એવો વૈરાગ છે. શરીરમાં દેખાવારે સંબંધ છે ને એનો. ચહેરા ઉપર ના માલ વધે છે એનો ભૂમિકાનો વિષય છે, મોક્ષ ની ભૂમિકાનો વિષય નથી. એવી રીતે વિરાજ નથી. એક વિવેક નો વિષય છે. અહિયાં તો કે છે કે તને રાગ રસ જો તૂટે તો દર્શન નું સાથે સાથે મન થઈ જશે. આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે એ ગુરુ ગમે બરાબર જાણીને 19મો બોલ છે. તેનું અવલંબન કરી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. નિર્ણય તે પાત્રતા છે. નિર્ણય તે પાત્રતા છે અથવા પાત્રતાની ભૂમિકામાં નિર્ણય થાય છે. અવન નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જ જાય. કષાયનો રસ રસ ઊંધો થાય. પાત્રતાના કાળમાં નિર્ણયના કાળમાં કષાયનો રસ મંદ પડે છે. કષાયનો રસ મંદ પડે એ સમજાય એવો વિષય છે. એ જ કાળમાં દર્શન મોહનો રસ મંદ પડે એ સીધો નથી સમજાતો. એટલે કશાયથી સમજાવવું પડે. ચારિત્ર મોહની પ્રકૃતિ બુદ્ધિગ્રાહી આવે છે એટલે ત્યાંથી વાત કરે છે. સહેલાઈથી સમજાયેલા સમજાવવાની શૈલી સરળ કરીને સુગમ કરી છે. ખરેખર તો કશાય રસ મંદ પડે છે ત્યારે દર્શન મોહનો રસ પણ મંદ પડે છે. કશાયનો રસ મંદ પડ્યા વિના અથવા બીજી રીતે કહીએ તો દર્શન મોહનો રસ મંદ પડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકે. આ ગુરુદેવના વચનો છે. ઘણા વર્ષ પહેલાના બેંકે લખેલા પ્રવચનોમાંથી આ તારવેલું છે. એટલે ત્યાં શું છે દેખાવું તો એમાં શું છે જ્યારે એકદમ રસમંદ પડે છે મોક્ષની ભૂમિકામાં ત્યારે એનો એટલો બધો વૈરાગ હોય છે કે એની બુદ્ધિશક્તિ એ પ્રયોજન ભૂત વિષયમાં લગાવે છે. એટલે ક્યાંય એને વિષય કશાયમાં પોતાની શક્તિ પરિણામની શક્તિને લગાવી નથી. રસ છે એ પરિણામ શક્તિ છે. બીજી રીતે કહીએ તો પરિણામની અંદર જે રસ છે એ પરિણામ શક્તિ છે. જો વિભાવ રસ તીવ્ર થાય તો વિભાવની તાકાત વધે, સ્વભાવને ઉત્પન્ન થવા દે. તીવ્ર વિભાવ રસ થાય પરિણામમાં તો સ્વભાવને મારે સ્વભાવને ઉત્પન્ન થવા દે અને સ્વભાવ રસ તીવ્ર થાય તો એ પરિણામની સ્વભાવ શક્તિ વધી ગઈ, એ વિભાવ રસને મારે. એટલે રસ છે એ પરિણામ શક્તિ છે. તો મોક્ષની ભૂમિકામાં એને જ્યારે ખ્યાલ આવે છે કે મારી મારી પાસે મૂડી ઓછી છે, શક્તિ ઓછી છે, શક્તિ એટલે મૂડી પ્રગટ શક્તિ. પૈસા વાળો માણસ આડોવડો થોડો ખર્ચ કરે તો પોસાય, સાધારણ ને ન પોસાય, પોસાય કેમ કે એની પાસે તો થોડાક જ છે, થોડાની પાસે તો સરપ્લસ મની છે, થોડા ખર્ચી નાખે તો આડોવાળા ખોટો ખર્ચ કરે તો એને પોસાશે કેમ કે એની પાસે છે હજી તાકાત. મુમુક્ષુ છે એ સમજે છે કે હું તો સાધારણ છું, જે મારી શક્તિ તો એટલી થઈ નથી, મારે ક્યાંય શક્તિ વેડફી નથી. સમયની દ્રષ્ટિ ચારિત્ર મુને લઈને ક્યાંક થોડા આગા પાછા પરિણામ થઈ જાય તો એને તકલીફ નથી, કેમ કે એની પાસે તો સ્વભાવ રસ જામેલો છે, મૂડી છે એની પાસે. એટલે એના એના ચારિત્ર મુના પરિણામ એની શુદ્ધતાને નહીં મારે. એટલે એવો દેખાવ થાય છે. એકવાર તો એમ લાગે કે સમ્યક દ્રષ્ટિ કરતા મોક્ષનો વિરાગ વધી જતો વધી ગયો છે એવું લાગે. એક બાર છે એનું જે સ્ટેજ છે એ આ પ્રકારનું સ્ટેજ છે. કયા સ્તરમાં એ વાત લીધી છે કે જ્યારે કોઈ મોક્ષને એવું સમજાય છે કે આ એક કરવા જેવું છે અને પૂરી શક્તિથી જો આ હું પાછળ નહીં પડું તો આ લાભ નહીં થાય, આ લાભથી વંચિત રહી જશું તો અનંતકાળ કોને ખબર કેમ જશે. પછી હવે અત્યારે વાત સમજમાં આવી છે, જાગૃતિ આવી છે, તો આ કરી લેવું છે, કરી જ લેવું છે, પૂરી શક્તિ ખર્ચીને કરી લેવું. તો એ જરા પણ પોતાની શક્તિને આડી ઉડી ખર્ચવા તૈયાર નથી, એટલે એનો વૈરાગ દેખાય છે. એટલો બધો કોઈ વાર સમય દ્રષ્ટિનો વૈરાગ એવો ન દેખાય, કેમકે એની પાસે તો શક્તિ આવી ગઈ છે, થોડા પરિણામ આખા પાછા થાય તો એને એની તકલીફ નથી, એની દશાને નુકસાન નથી, શુદ્ધતાને નુકસાન નથી થતું. એટલે મોક્ષોને શિખામણ આપી છે તેમ આપી છે કે મોક્ષોનો વિરાગ તો એકવાર સમ્યક દ્રષ્ટિને વધી જાય એવો હોવો જોઈએ. પાછા આટલી વાત છે. કારણ કે રાગમાં રહેલો રસ છે એ રાગની ચિકાશ છે, રાગની ચિકાશ છે એટલે એનાથી ચિકાશ વાળો રાગ છે એનાથી ભિન્ન પડવું મુશ્કેલ છે. કેમ કે ભેદ જ્ઞાનમાં તો રાગથી ભિન્ન પડવાનું ભેદ જ્ઞાન છે, એમાં ચીકણો રાગ હોય એ પ્રતિકૂળ છે ભિન્ન પડવા માટે. ચીકણા જીવને ચીકણો રાગ થાય તો એ પ્રતિકૂળ છે, અનુકૂળ નથી. રાગમાં રહેલો રસ અથવા રાગમાં રહેલી ચિકાશ અથવા રાગમાં ઉત્પન્ન થયેલી સાવધાની, રાગમાં સાવધાની, આવો રાગ તો થવો જ જોઈએ, આવો રાગ તો કરવો જ જોઈએ, આવો રાગ તો મને આવો જ જોઈએ, અમારી ભૂમિકાનો રાગ છે, કૃત્રિમતા થાય છે. રાગમાં સાવધાની દર્શન મોહની વર્ધક છે, દર્શન મોહને વધારનારી છે. આ ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે, રાગ રસ, રાગની ચીકણાઈ અને રાગની સાવધાની દર્શન મોહને વધારનારા છે. રાગના ત્રણ ચિહ્નો લીધા, લક્ષણો લીધા, આ ત્રણ માંથી કોઈ પણ લક્ષણ છે એ દર્શન મોહને વધારનારું કારણ છે. જે દર્શન મોહ સીધો નથી પકડાતો એટલે કષાયથી ને રાગથી, સમજાવવામાં આવે છે. આમ તો બે સાથે જ હોય છે, હોય તો ત્યાં ત્રણેય સાથે જ હોય છે, પણ કોઈને રસથી પકડાય. યોગ્યતા એવી હોય છે, ભિન્ન ભિન્ન શબ્દ છે એનું વાચ્ય પણ ભિન્ન ભિન્ન છે, હોય છે એક સાથે ત્રણેય અવિના ભાવી જ હોય છે. જેને રાગ રસ હોય એને ચીકણાઈ હોય એને સાવધાની હોય, પણ કોઈ જીવ રસ રસથી અવલોકન એને આવી જાય કે હા રસ આ ચીજ છે, મને જેમાં રસ આવે છે એ રસ વસ્તુ છે, એને ચિકાશ ન પકડાતી હોય. શું કોઈને રસ ન પકડાતો હોય અને ચિકાશથી પકડામાં આવતો, ચિકાશ શું થાય છે કે રાગને છોડી ન શકે, જે રાગ એને થાય એ રાગને મૂકી ન શકે, એની લાળ લંબાયા જ કરે. જેમ કે એક માણસને લોભ છે, ચીકણો લોભ છે, લોભ છે એ રાગનો પર્યાય છે, ચીકણો લોભ છે, તો એ ઝીણી 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 બાબતમાં જેટલો થઈ શકે એટલો લોભ કરે દરેક બાબતમાં, એ એના ચીકાશના પરિણામ છે. કોઈને ચીકાશથી પકડાય, પોતે પોતાનું સ્વલક્ષી વિચારધારા હોય તો એને જુદા જુદા શબ્દોથી, કોઈ એક શબ્દથી કોઈને પોતાનો ભાવ સમજાય, કોઈને કોઈ એક શબ્દથી પોતાનો ભાવ એનો વાચ્ય સમજાય, ભાવ એટલે એનું વાચ્ય છે શબ્દનું. એટલે એક સાથે આ બધું હોવા છતાં એના જે ફેક્ટર છે એ જુદા જુદા છે, એ મુદ્દાથી પકડે, કોઈ આ મુદ્દાથી પકડે. આમ તો ચિકા સ્થૂળ પરિણામ છે, પણ એ રસ કઈ સૂક્ષ્મ પરિણામ નથી, રસ એ ઘણો સ્થૂળ પરિણામ છે. રસનું બીજું લક્ષણ શું છે કે જેમાં એકાગ્રતા વધી જાય અને સમય વ્યતીત થાય એનો ખ્યાલ ન રહે, આ રસ આવ્યો એનું લક્ષણ છે. કોઈને ત્યાંથી પકડાઈ જાય, કોઈને ચિકાસથી પકડાઈ જાય, કોઈને સાવધાની જાળવણી થતી હોય કે આ તો મારે કરવું જ, આ તો કરવું જ. અર્ઘ ચડાવે છે, ચોખા આવ્યા, આ એવું આ એવું કઈ રહી નથી જતું ને, આઠે આઠ બ્રેક બરાબર આવ્યા ને, એને એની સાવધાની પકડે છે, એમાં જે પણ રહી જાય તો એને હખડ દખડ થઈ જાય. એની સાવધાની જે છે એ સાવધાનીથી પકડતો, એમાં રસે છે, એમાં ચીકણાઈ છે, કોઈને સાવધાનીથી પોતાના પરિણામ ખ્યાલમાં આવે, સ્વલક્ષે વિચાર કરતા કરતા કોઈને રસથી પકડાય, કોઈની ચીકાશથી પકડાય. એ ત્રણેય મુદ્દામાંથી બધા ત્રણેય ત્રણ સાથે જ હોય છે અને ત્રણેય દર્શન મોના વર્ધક છે, પરિણામ દર્શન મોને તીવ્ર કરનારા પરિણામ છે, ચાહે શુભ હોય કે ચાહે અશુભ હોય. અશુભ જ છે એવું નહીં, શુભમાં પણ એ પ્રકાર હોય, દર્શન મોને હા શુભમાં છેતરાઈ જાય. અશુભમાં તો એને એમ થાય કે સારું નહીં, અશુભ છે સારું નહીં, પણ શુભમાં એને એમ થાય બહુ સારા પરિણામ થયા, એને રસ વધે ત્યારે એને એમ થાય મને કેવો રસ આવ્યો, મને બહુ સારા ભાવ આવ્યા, મને બહુ સારા પરિણામ થયા, એમ એને થઈ જાય. ખરેખર તો દર્શન બધું ખેંચાઈ જાય છે, એનો એને ખ્યાલ નથી હોતો. એને જ્ઞાનની પ્રધાનતા જ રહેવી જોઈએ, રાગની ગૌણતા રહેવી જોઈએ, રાગ રસ વધવાનો જોઈએ અને જ્ઞાન રસ વધવો જોઈએ. સ્વાધ્યાયની અંદર જ્ઞાન ને રાગ બેની પ્રવૃત્તિ છે, એકલા રાગની પ્રવૃત્તિ નથી, એકલા જ્ઞાનની પ્રવૃત્તિ નથી, જ્ઞાન રસ વધવો જોઈએ, રાગ રસ વધવો જોઈએ, તો સ્વાધ્યાય યથાર્થ છે. ચેકિંગમાં તો અવલોકન કરે તો જ ખબર પડે. ખબર પડે તો રાગ રાગરસ વધે તો રાગ સ્થૂળ થતો જવાનો, કોઈને કોઈ દુર્ગુણ ઉભો થવાનો, અહમ વધશે, સ્વછંદ વધશે, સમજું છું એમ લાગશે.
બધી
ચાલતા પરિણામમાં તો અવલોકન વગર કેમ ખબર પડે? કારણ કે તો એ જ વખતનો ચોકીદાર છે. ચોરને પકડવો હોય તો ચોકીદાર જોઈએ, જ્ઞાન પોતે જાગૃત થાય તો કામ લાગે. જ્ઞાનમાં જાગૃતિ હોય તો જ ખબર પડે, નહીતર કે ચાલતા પરિણામની જાગૃતિ વગર કેમ ખબર પડે? કષાય તીવ્ર હોય, રસ તીવ્ર પણ હોય અને રસ મંદ પણ હોય. કષાય મંદ હોય અને રસ તીવ્ર હોય કષાય નો, અને રસ મંદ પણ હોય. ચારે ચાર પણ છે. મિથ્યા દ્રષ્ટિને કષાય રસ તીવ્ર થતા, કષાય તીવ્ર થતા કષાયનો રસ તીવ્ર થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિને કષાય તીવ્ર થતા કષાયનો રસ તીવ્ર નથી થતો, રસ ફિક્કો છે, એનો રસ ઉડી ગયેલો છે. કષાય તીવ્ર થઈ જાય ને, ક્રોધ આવી જાય, માન આવી જાય, માયા થઈ જાય, ભોગ થઈ જાય, બધું થાય, પણ રસ નો હતો બધો, એને રસને મારેલો છે પેલા. નથી હનુમાનજીનો આવતો પગની ઓલી પગની છે દબાવે છે, શું કે છે આપણા જોડાને, પગના પગમાં જે જોડા હોય એને શું કે છે, હે ના એને પેલી કે છે, હે હનુમાનજીના પગની છે કોને દબાવેલા છે આવે છે ને
આમાં
રામાયણમાં આવે છે. આપણે આવે છે કે કોઈ ચંપલ ચોરાઈ ગયા તો કે શું ગયું, એક શબ્દ વપરાય છે આપણે
ગુજરાત,
પનોતી, પનોતી, પનોતી કે છે, પનોતી નથી કેતા. હનુમાનજી એ પનોતીને પગ નીચે દાબી છે, એમાં અધ્યાત્મ છે. હનુમાનજી એટલે શક્તિશાળી, શું પુરુષાર્થથી જેને રસને દબાવી દીધો છે. કષાય તીવ્ર થાય છે સમ્યક દ્રષ્ટિને, કષાય રસ છે એને દબાવેલો છે, એના પગ નીચે છે. મિથ્યા દ્રષ્ટિને કષાય તીવ્ર થતા જ રસ તીવ્ર થઈ જાય છે. બીજું, મિથ્યા દ્રષ્ટિને કષાય મંદ હોય ને રસ તીવ્ર થઈ જાય છે, જેમ કે શુભ ભાવમાં આવે કષાય મંદ થાય એનો, અને રસ તીવ્ર થઈ જાય ત્યાં શુભ ભાવનો. તો મિથ્યા દ્રષ્ટિને તો બે બાજુ નુકસાન છે, કષાય તીવ્ર થાય તો એ રસ તીવ્ર થાય, થાય તો એ રસ તીવ્ર થાય, બે બાજુ મારો સમ્યક દ્રષ્ટિ નહીં નથી. એને તો કશાય મન થાય તો રસ વધે નહીં, કશાય તીવ્ર થાય તો રસ વધે, કેમ કે એને વિભાવ શક્તિને દબાવેલી છે. તો મનુષ્ય થાય છે, મનુષ્ય જ થાય છે, નહીંતર મિથ્યા દ્રષ્ટિ નારકી છે, ભાગ્યે જ મનુષ્ય થાય, એ જંગલી પ્રાણી થાય. સિંહ, વાઘ, અજગર, એરુ, સર્પ, તીવ્ર ક્રોધ વાળા પરિણામ વાળો પ્રાણી થાય. નારકીમાંથી નીકળીને તિરિંજમાં જાય, અને પાછો એ તિરિંજમાંથી નારકીમાં આવ્યો જાય, એને બહાર નીકળવું મુશ્કેલ, કેમ કે એવો પ્રકૃતિને વશ પડેલો જીવ છે, એ પ્રકૃતિને જીતી શકતો નથી, જીવ હારી જાય છે પ્રકૃતિ પાસે. ને નારકીમાંથી તિરંજ, તિરંજમાંથી નારકી, નારકીમાંથી તિરંજ, એમ કરતાં કરતાં નિકુલમાં આવી જાય, ત્રસ્ત પર્યાય પૂરી થઈ જાય 2000 સાગર એથી ઓછા કાળમાં. સમ્યક દ્રષ્ટિ નારકી છે, એને આર્ત રૌદ્ર ધ્યાન થાય છે, પણ થાય મનુષ્ય, બીજી ગતિ નહીં એની, દેવમાં સીધા જાય નહીં, કેમ કે આર્ત રૌદ્ર છે એટલો અશુભ છે, શુભની પ્રકૃતિ ઘટેલી છે, થાય મનુષ્ય. તેથી ઉપયોગી કરીને ઉપયોગ કરીને, એટલે સાવધાનીથી, જાગૃતિથી ઉપયોગ કરીને એનો અર્થ છે. તેથી જાગૃતિમાં આવીને રાગ્ર સંબંધ થતા, રાગ્ર જાગૃતિમાં આવી જાય, મારો રાગ રસ તીવ્ર થાય, બહુ મોટું નુકસાન છે. નુકસાન બાજુની સંભાળ એ જ નુકસાનને થી દૂર થવાનું કારણ છે. નુકસાનની સંભાળ જાગૃતિ, મને નુકસાન નહીં થવું જોઈએ. જાગૃતિમાં આવીને ઉપયોગ કરીને રાગ રસમંદ થાય. બે રીતે રાગ રસમંદ થાય, એક અજાણપણે મંદ થાય પ્રકૃતિગત રીતે એવું બને છે, પણ એ ઓગસંજ્ઞા એ રાગ રસમંદ થયો હોય છે તો એનું ફળ એટલું નથી જે દર્શન મોહને સ્પર્શે. એનાથી દર્શન મોહને સંબંધ ન પડે, બીજી શુભ પ્રકૃતિઓ બંધાય અને એ રીતે ઉપર આવે. એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય સુધી, પંચેન્દ્રિયમાં હોય તો એવી રીતે ઉપર આવે. પણ ઉપયોગ કરીને જાગૃતિમાં આવીને જો રાગરસ મન થાય તો રાગની અરુચિ થતા દર્શન મોહનું મંદ ભ્રમણ જાય છે. દર્શન મોહ વધારે મન થાય, વિશુદ્ધિ આ સમ્યક દર્શન પહેલાની ભૂમિકા તૈયાર થાય. રાગની અરુચિ થાય, રાગની અરુચિ થાય તો એને દોષની અરુચિ થઈ છે અને ગુણની રુચિ છે, ત્યાં સ્વભાવની રુચિ છે, એને દર્શન મોહનો રસ તૂટવાનું કારણ છે. જ્યાં જ્યાં દર્શન મોહનું મંદ પણ શબ્દ વાપર્યો છે ત્યાં દર્શન મોહનો રસ ગાળવાની વાત છે. અને એ રસ ઉપદઘાતની અંદર સ્પષ્ટ કરેલી છે. એટલે બધે સામાન્ય શબ્દ વાપર્યો છે. યથાર્થથી તેનો રસમંદ થઈને દર્શન મોહનો, દર્શન મોહ ક્યાં કેવી રીતે વૃદ્ધિગત થાય છે, અથવા યથાર્થથી તેનો રસ થઈને, તેનો એટલે દર્શન મોહનો રસમંદ થઈને સમ્યક સંમુક્તતા કેમ થાય, તેઓ મૂળ પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ જતું નથી. એટલે લક્ષ તેવા અર્થે લેખ છે. અને પ્રયોજન સિદ્ધિ શરૂ કરી છે ત્યાં પણ એ વાત કીધી છે. 3:05 તેથી સમ્યક દર્શનનું મૂળ છે. સમ્યક દર્શનને પ્રતિબંધક ભાવ તે દર્શનનું અથવા મિથ્યાત્વ છે. તે ભાવમાં રહેલી શક્તિને તોડવી, એટલે રસને તોડવો, રસ કહો કે શક્તિ કહો બે એક જ વાત છે. તે ભાવમાં એટલે તે દર્શન મોહના ભાવમાં રહેલી શક્તિને તોડવાનું પરિણામ કેવા હોય છે. દર્શન મોહનું મંદ કરવું એટલે દર્શન મોહની શક્તિને તોડવી, સીધી વાત એ છે. તેમજ તે ભાવને પુષ્ટ કરનારા પરિણામ, દર્શન મોહને પુષ્ટિ કરનારા પરિણામ કેવા હોય છે. આ બે સામે સામા લીધા છે, એક એક ગોળની અંદર બે સામે સામા લીધા છે, એ સમજવા યોગ્ય છે. એક એક ગોળની અંદર બે સામે સામા લીધા છે. આ તોડનારા છે, આ શક્તિ વધારનારા છે. એટલે રાગ રસ ચિકાશ અને સાવધાની દર્શન મોહના વર્ધક છે. જ્યારે એની સામે ઉપયોગ્ય કરીને રાગ રસ મંદ થાય, રાગની અરુચિ થાય, તો દર્શન મોહનું મંદ પણ ભજે છે. દર્શન મોહની અથવા કોઈ અહીંયા શુભનો પ્રસંગ હોય, જેને આપણે દેવગુરુ શાસ્ત્રમાં પ્રભાવનાનો કોઈ પ્રસંગ હોય, રસ ક્યાંય તીવ્ર ન પડે એની એને પોતાને ઉપયોગી કરીને જાગૃતિ હોય. એટલા જ માટે જ્ઞાનીઓ ગંભીર હોય છે, એનું કારણ એ છે. જ્ઞાનીઓની જે ગંભીરતા છે એનું કારણ શું છે? કે શુભાશુભમાં તીવ્ર રસે જતા જ નથી, ગંભીરતાને લઈને હોય છે. બહુ મહત્વનો વિષય છે. રુચિ થઈ ગઈ, એનો રસ થઈ ગયો, ચિકાશ થઈ ગઈ, એની સાવધાની થઈ ગઈ, બધો એને એના રાગ સાથે ટકાય જાય. એ રાગ એને મૂકવો ગમે નહીં, એમાં કોઈ ફેરફાર કરે તો એને ગમે નહીં. એટલે છેલ્લી વાત એવી છે કે રાગ પ્રવૃત્તિમાં ક્યાંય ઉત્સાહ લાવવા જેવો નથી. જે ઉદય કાળે ઉદય આવે, વિવેક કરી લેવાનો રહે છે, તીવ્ર રસથી ક્યાંય જવા જેવું. એવો જ એક મુદ્દો જ્ઞાન થી જતા છે, આ બધું જ્ઞાન માં થાય છે. 14 નંબર છે, જગતના બાહ્ય પદાર્થો સંબંધી કુતુહલ. બાહ્ય પદાર્થોમાં અનેક વિધતા છે, એને જાણવાનું કુતુહલ હોય છે. જગતના બાહ્ય પદાર્થો સંબંધી કુતુહલ, કુતુહલ વૃત્તિ એ બહુ સ્વાભાવિક વૃત્તિ છે. જીવને કાંઈ પણ વધુ જાણવાનું મળે એનું કુતુહલ જીવને રહ્યા કરે છે. એ બહારની દિશા બાજુ જ્ઞાનને ખેંચે છે. જ્ઞાનનો સ્વભાવ તો ખરેખર સ્વસન્મુખતામાં રહીને સ્વયંનું વેદન કરવું, જ્ઞાનનું વેદન કરવું, એ જ્ઞાનનો સ્વભાવ છે. એનાથી આ વિરુદ્ધ પ્રવૃત્તિ છે. કુતુહલનો જે પ્રકાર છે એ સ્વસન્મુખતાના બદલે પરસન્મુખતામાં ખેંચી જાય છે. જે જ્ઞાનને પરસન્મુખતામાં ખેંચી જાય છે. રેડિયો, છાપું, ટીવી, રમતગમત, રમતગમતનું કુતુહલ થાય છે ને માણસને. આ પર્યટનો ફરવા માણસ જાય છે ને, ચાલો ભાઈ આગ્રા જશું તો તાજમહેલ જોવા મળશે. એક વાર જોયો હોય તો કે આપણે ક્યાં વારંવાર આવીએ છીએ, ક્યાં ભાવનગર ને ક્યાં આગ્રા, ચાલો ફરીને જોઈ આવીએ. કુતુહલ વૃત્તિ વિષય છે. એમ કોઈ પણ વિષયમાં એમ તો ચક્ષુ ઇન્દ્રિયના વિષય છે તો એને જોવું 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 જોવાની કુતુહલ વૃત્તિ રહ્યા કરે છે. એવું જો કર્ણેન્દ્રિયનો વિષય છે તો એને સાંભળવાનો કુતુહલ રહે છે. એવી જ રીતે સ્વાદ ઇન્દ્રિય છે, ઘ્રાણેન્દ્રિય છે, બધી ઇન્દ્રિયોમાં ડેલી જે કુતુહલ છે એ જીવને બાહ્ય દિશામાં એના પરિણામને ખેંચી જનારી વૃત્તિ છે. અને મુખ્યપણે એ વિરુદ્ધ દિશા બાજુ પ્રગતિ કરનારા પરિણામ છે, વિકાસ કરનારા, વિરુદ્ધ દિશામાં વિકાસ થાય છે. મૂળમાં જોઈએ તો સ્વભાવની રૂચિને મારનારા પરિણામ છે. કુતૂહલ શું પ્રદર્શિત કરે છે કે સ્વભાવની અરુચિને પ્રદર્શિત કરનારા પરિણામ છે, એટલે આમાં લીધું છે પંડિતજી એ પદ લીધું છે સમય સાહેબ કે તું રૂચતા જગતની રુચિ આળસે સૌ, જો તને તારો સ્વભાવ રૂચે, સમયસાર એટલે સ્વભાવ, ચિત સ્વભાવાય ભાવાય સમયસારાય, નમ સમયસારાય ચિત સ્વભાવાય ભાવાય, બધી ચોથી વિભક્તિ છે, તો એ ખરેખર સમયસાર કહો કે ચિત સ્વભાવ કયો, જો સમયસાર એટલે સ્વભાવ રૂચે તો જગતની રુચિ આળશે, જો જગતની રુચિ તીવ્ર થાય તો સ્વભાવની રુચિ આળશે, રુચિમાં એક સાથે બે પરસ્પર વિરુદ્ધ વિષય થઈ શકતા નથી કે રહી શકતા નથી. જગતના બાહ્ય પદાર્થો સંબંધી કુતૂહલ અથવા અપ્રયોજનભૂત એવા આગમના વિષયોનું જાણપણું મેળવવા થતું કુતૂહલ, મેળવવા માટે થતું કુતૂહલ, આ પણ સ્વભાવની રુચિને મારે છે. આમાં ક્યાંય અમારે તો ક્યાંય જગતનામાં ક્યાંય રુચિ નથી, અમે તો શાસ્ત્રો વાંચીએ, નિવૃત્તિ લઈ અને સત્શાસ્ત્રોનો અધ્યયન ખૂબ કરીએ છીએ. તો કે ઉપર તારા પ્રયોજનભૂત વિષય સિવાય અપ્રયોજનભૂત વિષયમાં તારું કુતૂહલ કેટલું છે, કે ઘણું વાંચીને ઘણું જાણો, ઘણું વાંચીને ઘણું જાણો, અથવા ઘણું સાંભળીને ઘણું જાણો. એ વખતે વિચાર ન કરે કે આ સાંભળવામાં મારા પ્રયોજનની વાત કહેનારો છે કે એમને બધી અપ્રયોજનની ઝાંકે રાખે છે અને હું સાંભળવા બેસું છું અને મને રસ પડે છે, આ વાત એને વિચારી નથી હોતી. એમાં શું થાય છે કે જ્યારે જીવને શાસ્ત્રના આગમના પણ અપ્રયોજનભૂત વિષય એટલે પોતાને કાંઈ લાગતું ઓળખતું ન હોય એવા વિષયની અંદર જ્યારે એને રસ પડે છે, ત્યારે એ રસ શું નુકસાન કરે છે કે એ જ આગમોની અંદર જ્યાં પ્રયોજનભૂત વાત આવી છે એ છૂટી જાય છે અને ઉપરથી ચાલ્યો જાય. એનું લક્ષ્ય છે એ ન રહીએ ત્યાં, એને લક્ષમાં એ વાત ના આવે. અપ્રયોજનભૂત પર લક્ષ રહેતું હોવાથી, એનો રસ રહેતો હોવાથી પ્રયોજનભૂતનો રસ અને પ્રયોજનભૂતનું લક્ષ ન રહી શકે, આ નુકસાન છે. શાસ્ત્ર તો પ્રયોજનભૂત માટે છે, અપ્રયોજનભૂત માટે શાસ્ત્ર નથી. પ્રયોજનભૂતમાં બીજું બોલ લેવો આવશે, એમાં જરા વિસ્તાર જુદો બોલ છે. અથવા પરલક્ષી જ્ઞાનાદિ ભાવની પ્રવૃત્તિ દર્શનનો વર્ધક છે. પોતાના ગુણદોષને ન જોવે, બીજાના જ ગુણદોષને જોયા કરે એવી જે પરલક્ષી જ્ઞાનાદિ ભાવની પ્રવૃત્તિ દર્શનનો વર્ધક છે. એમાં ખાસ કરીને બીજા જીવોના દોષમાં સુધારો થાય એ પ્રકારના પોતાના પરિણામને મુખ્યતા ના લેવી જોઈએ. ઉપદેશ પ્રવૃત્તિ જેને કહે છે, સમયસારમાં જયચંદજી પંડિત એમ કહ્યું કે અજ્ઞાની જીવો માહુમાં એ આચાર્ય પદું કરે છે, એમ આચાર્ય ઉપદેશકના સ્થાને છે. એક અજ્ઞાને બીજા અજ્ઞાને આમ કરાય ને આમ ન કરાય, તમારે આમ ન કરવું, તમારે આમ કરવું, બરાબર પૂછે એનો જવાબ બહુ બીજી વાત છે, વગર પૂછે એને સુધારવા માટે પોતાનો સમય ખોઈને પોતાનો સ્વલક્ષ ખોઈને એને સુધારવાની જે વૃત્તિ છે એ પરલક્ષી જ્ઞાની ભાવની પ્રવૃત્તિ છે. દર્શન મોહ નિવૃતક છે, દર્શન મોહ ને તગડો કરશે, દર્શન મોહ ની શક્તિ વધારશે. જે દર્શન મોહ ની શક્તિ વધતા પોતાનું મૂળ સ્વરૂપ સૂજતું નથી, એને પોતાનું મૂળ સ્વરૂપ સૂજતું નથી. અને જે દર્શન મોહ ને વૃદ્ધિ થતા અંતર્મુખ થવાનો માર્ગ પણ સૂચતો નથી. આ બે તકલીફ ઊભી થાય છે. નામનો ઉગાડ દીધો હોય આ વસ્તુનો કામ આપણે છેલ્લે પાને છે, 30મા પાને એક સર્વાર સિદ્ધિનો છે, એક પંચાધ્યાયના છે. જેના ઉદયથી આપણે કર્મ લીધું હોય પણ આપણે ભાવ લઈ દેવો, જેના ઉદયથી જીવ સર્વજ્ઞ પ્રણીત માર્ગથી વિમુખ થાય, એટલે આત્માના માર્ગથી વિમુખ થાય, તત્વાર્થ પ્રધાન કરવામાં નિરુત્સાહી થઈ જાય, હિત અહિતનો વિચાર કરવામાં અસમર્થ થાય, વિવેક એનો બિડાઈ જાય, એવું મિથ્યા દ્રષ્ટિ થાય છે, તે મિથ્યાત્વ છે, તે દર્શન મોહનીય છે, એને દર્શન મોહની કહેવામાં આવે છે. મિથ્યા જ્વર લાગુ પડે એટલે મિથ્યાત્વ તીવ્ર થાય, એનો વિવેક નબળો પડે પડે ને પડે છે, હિત હિત કરવાની વિચાર શક્તિ એની કુંઠિત થઈ જાય, ઊંડાઈ ઊંડાઈને
ઊંડી થઈ જાય.
શ્રદ્ધા જ્ઞાનને સામે સામે અસર શું લાગે છે, નિમિત્ત નૈમિત્તિક સમૃદ્ધિ, કે જેની શ્રદ્ધામાં દર્શનનો તીવ્ર થાય એનો જ્ઞાનમાં વિવેક બિડાઈ જાય. કોઈ જીવ જે જીવને જ્ઞાનમાં એવો તીવ્ર વિવેક ઉપજે કે મારે મારું હિત જ કરવું છે ને એજ કરવું નથી, એના દર્શનમાં મન પડી જાય. જ્ઞાનથી શ્રદ્ધા ઉપર અસર થાય ને શ્રદ્ધાથી જ્ઞાન ઉપર અસર થાય છે. બે ગુણમાં અનેક જગ્યાએ પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધો રહેલા છે, અનેક સ્ટેજથી, અનેક જગ્યાએ એટલે અનેક સ્તરે, અનેક સ્ટેજથી આવા નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે. ઘણા સંબંધો છે મોક્ષ માર્ગમાં શ્રદ્ધા જ્ઞાન વિશે. એ તો શ્રદ્ધા જ્ઞાનમાં લીધું, પણ દર્શનનું છે એ સ્વભાવનો ઘાતક છે. નીચે સ્પષ્ટતા કરી છે આ રીતે છેલ્લેથી ચોથી લીટી, દર્શન મોહને સ્વભાવનો ઘાતક જાણી તે સંબંધી અનેક પડખાઓને લક્ષમાં રાખી આત્માર્થી જીવે ધર્મ પ્રવૃત્તિમાં પ્રવર્તવું યોગ્ય છે, અન્યથા સંસારથી છૂટવાને બદલે સંસાર વૃદ્ધિનું કારણ થવાની સંભાવના છે. હવે અહીંયા જે સ્વભાવનો ઘાતક છે એમાં સ્વભાવ તો આનંદ છે એ પણ એનો સ્વભાવ છે, સુખ એનો સ્વભાવ છે, એટલે ખાલી જ્ઞાન બિડાય છે એમ નથી લેવાનું. તારા સુખનો ઘાત પણ, તારા આનંદને પણ એ મારશે, તારી શાંતિને પણ એ લૂંટી લેશે. આ મોટી વાત છે, સુખનો ઘાતક છે, મોટી વાત તો એ છે. પરલક્ષી જ્ઞાનાદિ ભાવની પ્રવૃત્તિ દર્શન મોહ વર્ધક છે. હવે જ્ઞાનું તો કે સ્વલક્ષી પરિણામ થાય, પરલક્ષીની સામે સ્વલક્ષી, સ્વલક્ષી પરિણામ અને નિજ અવલોકન મુમુક્ષુની ભૂમિકામાં હોવા યોગ્ય છે. મુમુક્ષુની ભૂમિકાના સવળા પરિણામના આ બે લક્ષણ છે, એક સ્વલક્ષી પરિણામ અને એક પોતાનું અવલોકન કરવાના પરિણામ. એક પ્રવૃત્તિ રૂપ છે અને એક લક્ષમાં છે. ઘરે ગમવું છે તે લક્ષમાં છે અને ચાલવું તે પ્રવૃત્તિ છે. મારું હિત થવું અહિત ન થવું એ લક્ષમાં રહેવું જોઈએ અને અવલોકન બરાબર એ લક્ષ્ય એને ચાલુ રહેવું જોઈએ. એ પ્રવૃત્તિને લક્ષ્ય પાડીએ એક જ પરિણામમાં. એ મુમુક્ષુની ભૂમિકામાં હોવા યોગ્ય છે તેમણે પ્રયોજનભૂત વિષયનું શ્રવણ આત્મરૂચિને ઉગ્ર કરે, અપ્રયોજનભૂત વિષયનું કુતૂહલવાળું શ્રવણ કે વાંચન આત્મરૂચિને મારે, અહીંયા રૂચિ લીધી છે. જ્યારે પ્રયોજનભૂત વિષયનું શ્રવણ કે વાંચન કે રસ એને ઉગ્ર કરે અને ત્યાં એનું દર્શન મોહ બંધ થાય. આ શાસ્ત્રમાં અંડરલાઈન કરવામાં આવે છે, માનતા ક્યાં એને નીચે લીટી કરવી, કે જ્યાં એને પોતાનું પ્રયોજન લાગુ થતું હોય ત્યાં. દરેકને દરેકને એક સરખું લાગુ નથી થતું, કારણ કે દરેકની યોગ્યતા જુદી જુદી છે. તો એને ફરીને શાસ્ત્ર ખુલે ત્યારે એને એને ખ્યાલ હોય કે મારા પ્રયોજનભૂત વિષયને મેં આ જગ્યાએ માર્ક કરેલો છે, અહીંયા મારા પ્રયોજનની વાત આવી. તો ફરીને બીજું બધું વાંચવાનો એનો સમય એને શક્તિ ન વેડકાય. અને શાસ્ત્રમાંથી પણ પોતાને પ્રયોજનભૂત વિષય હોય એટલો સીધો એ સ્પર્શે. અપ્રયોજનભૂત વિષયથી ખસવા અને પ્રયોજનભૂત વિષય ઉપર એકાગ્ર થવા માટે એ પદ્ધતિ છે, નિટિવ કરવાની પદ્ધતિ છે. એની પાછળ આ કારણ છે, મને ક્યાં લાગવું પડે છે, મારે કામનું શું છે, મારા પ્રયોજનનો શું વિષય છે. કોઈ બીજી રીતે કરે છે, અહીંયા લીટી કરો, આ ફલાણાને કહેવા કામ લાગશે, આ ફલાણાને સમજાવવા કામ લાગશે, આવી ભૂલ ફલાણા ફલાણા કરે છે એને આ કામની ચીજ છે. સમાજમાં લોકો આવી રીતે વિચારે છે એની હવે આ મૂકવા કામ લાગશે, સારું કામ નથી. મોક્ષનું એ કામ નથી. આજે માણસ સમાજની વાત મુખ્ય કરે છે પણ એ ખબર નથી કે કઈ ભૂમિકામાં સમાજને મુખ્ય કરે. મોક્ષનો તો એ જરા પણ કામ નથી એની અંદર. એને તો પોતાનો જ પ્રયોજન મુખ્ય કરવું, પોતાનું જ પ્રયોજન કેમ મુખ્ય કરવું, આ સિવાય એને બીજું નહીં. મિત્ર આખે આખો ચાલ્યો જાય પર લક્ષે એને તો સવારે જે પ્રશ્ન થયો હતો સવારના વાંચનમાં જ કંઈ ભરતભાઈએ પ્રશ્ન થયો. પછી વિચાર આવ્યો પાછળથી મને, ખરી વાત તો એ છે કે બીજાના માટે પ્રશ્ન ન કરવો જોઈએ, પોતાને મૂંઝવણ હોય તો પ્રશ્ન કરવો જોઈએ. સાધુઓને ભક્તિ માટે, મુનિ ભક્તિ માટે જુદો દાન ભંડાર રાખવામાં આવે છે. શ્વેતાંબરમાં પદ્ધતિ થઈ ગઈ છે, આમાં મુનિઓને વસ્ત્રો લાવવા, મુનિઓનો આહાર, મુનિઓને કાંઈ ઉપકરણ જોતા હોય તો વયાવજ માટે, મુનિઓને દવા લાવવી હોય સાધુઓને તો આ પૈસામાંથી ઉપયોગ થશે. માટે જેને એવો ભાવ હોય એને આ ભંડારમાં પૈસા નાખવા, ગુપ્ત દાન ફલાણા આટલા આપ્યા એમને નાખવા, નાખી દયા. પહેલા તો એક વાત છે કે સાધુ માટે કાંઈ ઉદ્દેશિત તો કરી શકાય નહીં, સાધુથી સ્વીકારી શકાય નહીં અને શ્રાવકથી કરી શકાય નહીં. પછી વિચાર એવો કે આપણે ક્યાં સ્વતંત્રમાં છીએ, એમને એ પ્રશ્ન આપણે કાપવાનો નથી. આગ્રામાં પદ્ધતિથી ચાલતો હતો થોડો સ્વાધ્યાય કે મુમુક્ષુના પગ નીચે રહેલો આવે એનો મુમુક્ષુ વિચાર કરવાનો છે, કોઈની ટીકા ટિપ્પણી માટે સ્વાધ્યાય કરવાનો નથી. બીજાઓની ટીકા કરવા માટે આપણે સ્વાધ્યાય કરવા બેસી ફલાણા આમ કરે છે, ક્રિયાકાંડમાં પડેલા છે, મિથ્યાત્મમાં પડેલા છે, આમ કરે છે તેમ કરે છે, તારે શું જરૂર છે. મુમુક્ષુની ભૂમિકામાં સ્વાધ્યાય કરનાર મુમુક્ષુ અને આગમ વાંચનાર મુમુક્ષુઓને કઈ જાતની ભૂલ થાય કે કુતૂહલથી ભૂલ થાય, પરલક્ષી જ્ઞાનાદિભાવથી ભૂલ થાય, દર્શન બહુ તીવ્ર થાય,
નુકસાન થાય.
જેને સ્વલક્ષ્ય તો એમ જ લઈએ કે આવી ભૂલ ભૂલથી પણ ન થાય, એના માટે આટલી વાત મારે હોવી જોઈએ, આથી વધારે નહીં. તે પણ એવી ભૂલ થવાના પરિણામની સંભાવના જોઈને આગળ પાછળના પરિણામ જોઈએ. જેને એ પ્રકાર જ નથી એને તો એ પ્રયોજન નથી, પાછું બધાને એક સરખો નથી લાગતું. વિશાળ છે, વિશાળ ફલક ઉપર એ વાત છે કે પોતાને કેટલું લાગવું પડે છે, પોતાની યોગ્યતા સાથે સંબંધ ધરાવે છે કે નહીં. આ વસ્તુ સ્વલક્ષ હોય એ જ તારવી શકે, નહીં તો પ્રયોજનને તારવવામાં ગડબડ છે. અને પ્રયોજનને તારવવામાં ગડબડ હોવાને લીધે વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર સામે હોવા છતાં જીવને માર્ગ મળતો નથી, કેમ કે પ્રયોજન ચૂકી ગયેલો છે. જે પ્રયોજન ચૂકી ગયો છે એને ક્યાંથી એક પ્રયોજન ભૂત વસ્તુ થવાની હતી, એને પ્રયોજનની સિદ્ધિ થવાનો પ્રશ્ન જ રહેતો નથી. ચર્ચા ચાલી હતી તો લાલુભાઈ પ્રશ્ન પૂછ્યો, પહેલા દિવસે આવ્યા જોયું કે એકદમ નિશ્ચય પ્રધાન ધડાધડ વાત આવે છે, બહુ તીખી. એમને એમ પડ્યો તો પછી આગળ પાછળ ચર્ચા થાય એટલે ખ્યાલ આવે કે આ કોઈ અમુક શાસ્ત્ર માનતા હોય ને એની અસરથી બોલતા નથી. નિશ્ચય પ્રધાન કોઈ ગ્રંથ માનતા હોય એની અસરમાં મગજ આવી જાય પછી એ જ બોલ્યા કરે, એવું જ કાંઈ નથી ને. એટલે પૂછ્યું, એ અભિપ્રાય રાખીને, મનમાં એ અભિપ્રાય રાખીને પૂછ્યું કે આજકાલ તમે કયું શાસ્ત્ર વાંચો છો, મારે જાણવું છે. શાસ્ત્ર વાંચવાની આદત નથી મને, કારણ કે એમને ધ્યાન નહીં, પ્રેક્ટિસ વધારે હતી. આજકાલ કોઈ શાસ્ત્ર વાંચનની મને આદત નથી. આમાં તો એમનો જવાબ પૂરો થઈ જતો, પણ એમને એક વાત વધારે કહી દીધી, એ ચોંટ મારી ગઈ એમને. કેમ કે પોતે શાસ્ત્ર સ્વાધ્યાય ઘણો કરતા હતા કે શાસ્ત્ર વાંચીને મારે સુષમ વધારવો નથી. એટલે એમ કે જે શાસ્ત્ર વાંચતા હોય એને સુષમ વધારવાનું જો લક્ષ્ય હોય ભૂલો પડી જશે. આ વાત આપણે થોડી વિશેષ કહી, એ એક સમજણ થઈ ગઈ હતી. એમને ખ્યાલ હતો કે અહીંયા સોનગઢમાં અમુક સુર શાસ્ત્ર વાંચન ઘણું કરે છે, સાથે બેસીને કરે છે અને પોતાના ઘરે વાંચે છે. શાસ્ત્ર વાંચન અહીંના લોકોને છે, તો આની અંદર શું ભૂલ રહીએ છે કે ઘણું વાંચીને સ્ક્રિપ્શન વધારવાનો ઊંડે ઊંડે એને લોભ હોય છે, ઘણું જાણવાનો કુતૂહલ હોય છે, આ એને બહુ મોટું નુકસાન કરનાર છે દર્શનમૂળ નિવૃત્તિનું કારણ. એટલે પોતાનો જવાબ આપતા આપતા હરવાર કીધું કે મારે સૂક્ષ્મ વધારવા નથી, એમ કહીને એમ કીધું કોઈ એક સૂક્ષ્મ વધવા બાજુ જવું જોઈએ નહીં. વિચક્ષણતાથી જવાબ લીધી, એક વિશિષ્ટતા હતી, ઘણી વિચક્ષણતા હતી. ખ્યાલ ન આવે દેખાવ ઉપરથી વિચક્ષણતા ઘણી હતી.
જવાબો ઘણા
ઊંડાણ છે, ઘણું નામ છે એમાં. દર્શનનો સંબંધીનો વિષય, વિદ્યાર્થીઓને સમેત શ્રદ્ધાનો વિષય, મિથ્યા શ્રદ્ધાનો વિષય ખતમ કરી સેંકડો પડખા એક જ વિષય ઉપર આવ્યા છે, એક જ વિષય ઉપર આને પડખા, એ વિશેષતા છે. એક શૈલી હતી એમ પ્રથમ. મુમુક્ષુની ભૂમિકામાં તો સ્વલક્ષી પરિણામ અને નિરવલોકન હોવા યોગ્ય છે. એને પ્રયોજનભૂત વિષયનું શ્રવણ અથવા વાંચન હોય તો જ એને આત્મરૂચિને ઉગ્ર કરે, અથવા અપ્રયોજનભૂત વિષયનું શ્રવણ કે વાંચન હોય તો એને અનાત્મરૂચિને ઉગ્ર કરે, આત્માને બદલે અનાત્મરૂચિને ઉગ્ર કરે. રાગની રુચિને, અનાત્મા કહ્યું કે રાગની રુચિ કહ્યું, રાગની રુચિને એ તીવ્ર કરે અને ત્યાં દર્શન નું તીવ્ર થાય. અહીંયા આત્મરુચિને ઉગ્ર કરે તો દર્શન મોહનો, દર્શન મોહને તોડવાના એ પરિણામ છે. સ્વલક્ષી પરિણામ નિરવલોકન, પ્રયોજનભૂત વિષયનું જ પકડ, એ સિવાય બીજી પકડ નહીં આવી જાય, સામે પકડ ના આવે. પ્રયોજનભૂત વિષય આવે તેની પકડ આવે, એ જો એને બરાબર હોય તો એને દર્શનમાં તોડવાના એ પરિણામ છે. એવું દર્શનમાં અભાવ થશે, એની પૂર્વ ભૂમિકામાં એ જીવ વર્તે છે એમ એમાંથી સીધું નીકળે છે.
ભગવાન નો જય હો પરમ.